તારીખ 15/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 855
પત્રાંક 569 માં ચાલે છે. પાનું 451 નીચે છેલ્લો પેરેગ્રાફ 451 પાને નીચે છેલ્લો પેરેગ્રાફ છે. વિચારની નિર્મળતા એ કરી ઉપરનું ચાલી ગયું છે બે દિવસના સ્વાધ્યાયમાં. આપણે વિચારની નિર્મળતા એ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો હોય તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. આત્મજોગ એટલે આત્માનું કલ્યાણ થાય એવો યોગ પ્રગટે, આત્મકલ્યાણકારી યોગ, ત્યારે તે હમણાં જ, અને તે પણ સહજ માત્રમાં. શું કરવાથી એ વિશે સમજવા જેવું છે કે વિચારની નિર્મળતા એ કરીને. વિચારની નિર્મળતા બે પ્રકારે છે. એક અભિપ્રાયની શુદ્ધિ અને એક શુદ્ધ ભાવથી, નિર્મળ ભાવથી, એટલે કે નિર્દોષ રહેવાના પ્રયત્નથી. અભિપ્રાય પૂર્વકનો પ્રયત્ન સફળ થાય છે. જો જીવને નિર્દોષ થવું હોય અંતઃકરણથી, પ્રમાણિકપણે, ઈમાનદારીથી સંસારથી છૂટવું હોય, જેને સંસારમાં મજા છે એનું કામ નથી આમાં, એનો તો વારો આવવાનો નથી. પણ જેને દુઃખ અને ક્લેશ, સંસાર દુઃખમય અને ક્લેશમય અનુભવાય છે અને એથી થાયકો છે, એવો જીવ હવે છૂટવા માગે છે એ બધા દુઃખોથી ક્લેશોથી, ત્યારે એક વાત સ્પષ્ટ સમજાય છે કે મલિનતા, દોષ, દુઃખ આ બધું અભેદ છે, એને નોખા જ પાડી ન શકાય, જુદા જ પાડી ન શકાય. નિર્મળતા, નિરાકુળ સુખ એ અભેદ છે. એટલે જેને નિર્દોષ થવું છે અને નિર્દોષ થવાના અભિપ્રાયથી નિર્દોષ થવાનો જે પ્રયત્નશીલ છે, તે જીવ અન્ય પરિચયથી પાછો વળે છે. અન્ય પરિચય અને સ્વપરિચય એમ પરિચય બે પ્રકારનો છે. સ્વભાવનો પરિચય કરે, સ્વભાવની સમીપ જઈને, સ્વભાવના સંગમાં રહીને તો સિદ્ધપદની પ્રાપ્તિ કરે, સમ્યક દર્શનથી માંડીને. અન્ય પરિચય કરે બીજા જીવોનો, સંસારી જીવોનો અને સંસારી પદાર્થોનો, પૂતગળ પદાર્થોનો, ગમતા એવા કલ્પના રમ્ય ગમતા એવા પદાર્થોનો પરિચય કરે, એના સંગમાં રહીએ, એના સમીપમાં રહીએ, અને સંસારી જીવોનો સંગ ગમે ને એના સંગમાં રહીએ, એની સમીપ રહીએ, તો સંસાર વધે, પરિભ્રમણ વધે. અત્યાર સુધી તો એ પરિભ્રમણ કરતો આવ્યો છે જીવ એ પ્રકારે, હવે ત્યાંથી પાછો વળવા માગે છે. એવી જો તૈયારી થાય અભિપ્રાયમાં અને પ્રયત્નમાં, તો હમણાં જ એટલે અત્યારે જ સહજ માત્રમાં એટલે બીજું કાંઈ કર્યા વિના આત્મકલ્યાણકારી યોગ એટલે પરિસ્થિતિ પ્રગટ થાય અંદરમાં અને બહારમાં બે જગ્યાએ. અંતરમાં પાત્રતા ઉત્પન્ન થાય અને બહારમાં યથાર્થ સત્સંગ અથવા જ્ઞાની પુરુષનો સંગ મળે. વર્તમાન પરિસ્થિતિમાં તો અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. સત્સંગ બહુ દુર્લભ છે, સત્સંગનો પ્રસંગ બહુ દુર્લભ છે, અસત્સંગના પ્રસંગથી તો જીવ ઘેરાયેલો છે ચારે બાજુથી. ઘરે જાય તો અસત્સંગ, દુકાને જાય તો અસત્સંગ, બજારમાં જાય તો અસત્સંગ, ક્યાંય પણ જાય તો સત્સંગ નથી. અરે ધર્મના સ્થાનમાં જાય તો સત્સંગ મળવો મુશ્કેલ છે, બીજે તો ક્યાંથી હોય. યથાર્થ સત્સંગ વિશ્વની અંદર દુર્લભમાં દુર્લભ ચીજ છે. એવી વસ્તુ છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, ઘણો છે. વિશેષ છે એટલે ઘણો છે. અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈને વિચારદશાને પામે. કેવી વિચારદશા? કે જે વિચારદશાથી આત્મજ્ઞાન પ્રગટે એવી વિચારદશાને પામે. શું કહે છે કે અસત્સંગના ઘેરાવામાં રહીને આ જીવ અનાદિકાળથી હીન સત્વ એટલે હીણો થઈ ગયો છે, હીન પુરુષાર્થી થઈ ગયો છે. કેવો હીન પુરુષાર્થી થઈ ગયો છે? કે સમજે છે તો પણ પુરુષાર્થ નથી કરી શકતો. આ મોટી ફરિયાદ છે. જે લોકો સમજતા નથી એને તો પુરુષાર્થનો અવસર જ નથી. પણ જે જીવો જ્ઞાનીઓના અને ભાવલિંગી સંતોના વચનો, શાસ્ત્રો અને સત્સંગથી કાંઈક સત્યને સમજતા થયા એ જીવના પણ પુરુષાર્થ ઉપડતા નથી. કારણ કે અસત્સંગને એટલો સેવો છે, અસત્સંગના ઘેરાવામાં એટલો રહ્યો છે અને એટલી બધી એની અસર ઝીલી છે અસત્સંગની અનાદિકાળથી, હીણો થઈ ગયો છે, નબળો પડી ગયો છે. હીન સત્વ એટલે નબળો થઈ ગયો છે, પુરુષાર્થ કરવા માટે નબળો થઈ ગયો છે. એ નબળામાંથી થોડો અવકાશ એટલે સબળાઈ આવવા માટે અથવા એવી નબળાઈનો નાશ કરવા માટે શું કરવું જોઈએ? કે જેમ બને તેમ બની શકે તેટલો સત્સંગનો આશ્રય કરવો જોઈએ. ખાલી સત્સંગમાં બેસવું જોઈએ એમ નહીં, સત્સંગનો આશ્રય કરવો જોઈએ. આગળ પણ એ જ વાત કરી છે એમણે, સત્સંગનો આશ્રય કરવો. આશ્રય કરવાનો અર્થ એ છે કે સત્સંગની અંદર પોતાની યોગ્યતાને લાગુ પડે એવી જે જે વાત આવે તે વાતને અંગીકાર કરી લેવી, તે વાતનું અમલીકરણ કરી લેવું, એને તરત જ એનું 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 એક્શન એક્ઝિક્યુશન કરી નાખો. સાંભળતા વેઠ, વાંચતા વેઠ. અને એ ક્યારે થાય કે જીવ એ વચનોની અસર ઝીલતો હોય ત્યારે. અસરમાં આવે તો જ કરી શકે, નહીતર ન કરી શકે. એ પ્રકારે જો જીવ સત્સંગનો આશ્રય કરે તો એ રીતે, કોઈ રીતે, એટલે એ રીતે પુરુષાર્થ યોગ્ય થાય છે. કેમ કે ત્યાં જ્યાં અમલીકરણ કરવું છે ત્યાં પુરુષાર્થની જરૂર પડે છે, પુરુષાર્થને યોગ્ય થાય છે. અને એવી વિચારદશાને પામે કે જે વિચારદશાના ફળમાં આત્મજ્ઞાન પ્રગટ થાય. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન કહો કે આત્મજ્ઞાન કહો. નિજ એટલે આત્મા. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, એ આત્મજ્ઞાન છે. એ મોહ ક્ષયનું કારણ છે અને નિર્વાણ પદને પામવાનો હેતુ છે.
બરાબર.
આત્મસિદ્ધિનું પદ છે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાષે, તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર. આત્મકલ્યાણનો અભિપ્રાય ક્યારે ઉત્પન્ન થાય કે જો જીવ અનિત્યપણું અને અસારપણું સંસારનું અત્યંતપણે ભાષે એવા પ્રકારે ચિંતવે, તો એવા પ્રકારે જોવે તો કે આ સંસાર અનિત્ય છે. ચાર દિવસની પણ ચાંદની નથી, નહીતર ચાંદની ચાર દિવસની ગણાય છે. 30 દિવસના મહિનામાં 4 દિવસ સરખું અજવાળવું પડે પૂનમની આજુબાજુ, બે દી આગળ ને બે દી પાછળ. કાળના મહાસાગર પાસે આ મનુષ્ય જીવન અત્યંત ક્ષણવર્તી છે, પાણીના પરપોટા જેવું છે, અથવા સમુદ્રના એક બિંદુ જેટલું પણ નથી, ઝાકળ જેવું છે. ઝાકળ ઉડે ને, જણ જણ જેને કહે છે, પાણીની જણ, એટલું અલ્પ છે. અને એમાં જીવ અનુકૂળતા આવે ત્યારે રાચે છે ને નાચે છે, અને પ્રતિકૂળતામાં ખેંચ ખેંચ ક્લેશ 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 થઈ જાય છે. બંને વખતે ઘણા માઠા કર્મ બાંધે છે. એટલા બધા માઠા કર્મ બાંધે છે કે એની જો ફિલ્મ ઉતારીને એને દેખાડે તો જોવાય તૈયાર ન થાય, એને ભોગવવા પડશે. જે જોવા માટે પણ સહન, જોવાનું સહન ન કરી શકે એ ભોગવવાનું કેવી રીતે સહન કરશે, એવી પરિસ્થિતિ થાય છે. કહે છે કે આ સંસારનું અનિત્યપણું જાણીને નિરસ થઈ જવું. ગમે એવી ધર્મશાળામાં જઈએ, તીર્થક્ષેત્રમાં જઈએ ને, યાત્રામાં સારી ધર્મશાળા આપણે પસંદ કરીએ, પણ ખ્યાલ શું છે કે ગમે એવી હારી હોય તો આ ધર્મશાળા છે. આપણે તો આ દર્શન પૂજન પૈતા એટલે અહીંથી ભાગવાનું છે, જરાય રહેવાનો રસ રહે છે. એવી રીતે જો અનિત્યપણું ભાષે તો ભીતડા સુધારવાનું બંધ કરે, નહીતર 84ના ભીતડા સુધારશે. આ શરીર છે એ ભીતડું છે, ઠીક કર્યા જ કરે, તેલ માલિશ કરવું કે નહીં? હવે મિત બી સુધારવા જે જે શરીરમાં ગયો એ શરીર સુધારવાનું પહેલું કરે. જે ઝૂંપડામાં ગયો એ ઝૂંપડું સરખું કરવા માંડે. ઝૂંપડું સરખું એમાંથી જ નવરો થાય નહીં. ઝૂંપડું સરખું કરવામાંથી જ નવરો થતો નથી. છેલ્લી મિનિટ સુધી આયુષ છૂટવાની છેલ્લી મિનિટ સુધી શરીર સરખું કરવું, શરીર સરખું કરવું. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું, કાંઈ સાર નથી. સાર એટલે સુખરૂપને સાર કહેવાય છે. એમાં સુખરૂપ ન હોય, એ બધું અસાર છે. નિરસ થવા માટે, સંસારમાંથી નિરસ થવા માટે આ બે પોઈન્ટ, આ બે મુદ્દા ભાવવા જેવા છે. અને પ્રત્યક્ષ ભાષ્યમાન થાય તો આત્મકલ્યાણનો વિચાર બરાબર ઉત્પન્ન થાય. આત્મકલ્યાણ કરી લેવું છે. જીવ ઉદયને મુખ્યતા આપી અને પરિભ્રમણ વધારે છે અને બધા ઉદય સ્વપ્ન જેવા છે. કેવા છે? સ્વપ્ન જેવા છે. ભૂતકાળ ઉપર એક નજર નાખો તમે કે જેટલા વર્ષ વ્યા ગયા એવા કેવા સ્વપ્નની જેમ પૂરા થઈ ગયા. વાર લાગી કાંઈ ઘડીકમાં હાઈઠે પહોંચી ગયા કે પચાસ પહોંચી ગયા, જ્યાં જે પહોંચ્યા હોય. 40-50-60 પહોંચતા તો વાર લાગતી નથી. અને કાળામાંથી ધોળા વાળા આવતા પણ વાર લાગતી નથી. નોટિસ છે. જેમ ધોળા કાગળમાં કાળા અક્ષર લખાય તો કાળા અક્ષર, કાળા પાટિયા ઉપર ચાકથી ધોળા અક્ષર લખાય. આ કાળું પાટિયું તો પછી ચિઠ્ઠી આવી, એમાં ધોળા અક્ષરની ચિઠ્ઠી આવી. એ વખત જાય છે, કિંમતી વખત જાય છે. ખેતી જાઓ, કિંમતી વખત જાય છે. કાંઈ કરવું હોય તો કલ્યાણ કરી લ્યો, નહીતર પછી ઘોર અંધારું એવું છે કે કાંઈ હું છે નહીં. જ્ઞાન બિડાઈ જશે. જ્ઞાનનો દીવો છે એ તિરિંજ ગતિમાં ઝાંખો થઈ જાય છે અને કલ્યાણ કરવાનો ત્યાં અવસર રહેતો નથી. જેમ આયા માણસો પેટ ભરવામાંથી નવરા થતા નથી, 24 કલાક એનું એ મગજમાં ઘૂમા કરતું હોય છે. પછી એક ચકલું થાય ને એ હાલી જતું તો ફટ ચાંચ મારીને ખાઈ જશે. કેમ કે પેટ ભરવું છે. એ સંજ્ઞા એમને રહી ગઈ. ભૂખ લાગી છે કે નથી લાગી ખબર નથી. વિચાર કરવાની બહુ શક્તિ નથી. જ્યાં જીવ જીવા નીકળે અને ચકલું કઈ તીવ્ર કશાય નથી. સર્પ છે, વાઘ છે, એ બધા તીવ્ર કશાય વાળા પ્રાણી છે. ચકલા, દેડકા, દેડ ગુરળા, કબૂતર બધા સામ ભોળા પ્રાણી દેખાય પણ માંસાહારી છે. પેટ ભરવા માટે ગમે ને ખાઈ જાય. આ ઈયળ ઝેરી છે કે સાદી છે એ કઈ જોવા નહીં રહી. પછી ગમે થાય, વિવેક જ નહીં રહી. વિવેક કરવાનો અવસર હતો ત્યારે વિવેક કર્યો નહીં. પછી વિવેક રહિત જ્ઞાન થઈ જાય. એ એક કુદરતી પરિસ્થિતિ જ્ઞાનની થઈ જાય છે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. કેમ કે દુરુપયોગ કર્યો સમજણનો. એટલે જો જીવને અનિત્યપણું ભાસે, અને છે અનિત્યપણું છે એ ભાસવું જોઈએ. આ તો મરવાનો નથી એમ સમજીને જ બધી પ્રવૃત્તિ કરે છે. જાણે મરવાનો જ નથી. હે? જેને અમર પટોલનો આવ્યો એવું જ એને ભાષા કરે છે, એટલે વિચાર જ કરતો નથી મૃત્યુનો. પછી એકાદ વખત ખોટકો આવે કાંઈક, ત્યારે એને એમ થાય કે પછી ઓલું મેન્ટલ ઇફેક્ટ થઈ આવે છે. આ તો દગો દે છે, આ શરીર ગમે ત્યારે દગો દે છે, પણ એ પહેલાં તો એટલું બધું ઘૂંટી નાખ્યું હોય છે કે પછી પુરુષાર્થ કરી શકે એવી સ્થિતિ બળવાન હોતી નથી, બહુ નબળી પરિસ્થિતિ હોય છે. વાસ્તવિકતાથી દૂર ભાગ્યો છે અને મોહને એટલો બધો રસથી રગડ્યો છે, એટલો બધો રસથી રગડ્યો છે કે આત્મકલ્યાણ હુજે જ નહીં ને. આત્મકલ્યાણની વાત આવે તો અસર ન થાય જીવને, એવી અસર ઓલી લઈ લીધી છે ઉલટી અકલ્યાણની, કે કલ્યાણની વાતોની અસર ન થાય. એટલે અહીંયા જ્ઞાની પુરુષનો ઉપદેશ છે કે એ જીવ આ સંસાર અનિત્ય છે, એને તો અનિત્ય જો એની વાસ્તવિકતા છે, એમાં કાંઈ સાર કાઢી શકે એવું છે નહીં. પ્રારબ્ધના યોગે ગમે તેવા લોકો કહે એવા સારા સંયોગો, લોકો કહેવા બાકી છે બધા અધોગતિના નિમિત્તે, એવા સારા સંયોગો હોય તો પણ, અધોગતિના નિમિત્તે એટલે ભાવ જીવ બગાડે છે ને મમત્વ કરીને, એટલે થાય છે પોતાના ભાવથી અધોગતિ, તો ઓલી તો ચીજ છે એ છે, તો એમાં કાંઈ સાર નથી. કેમ કે અત્યંત મમત્વ કર્યા પછી પણ એક પરમાણુ સાથ આપતો નથી, એક પરમાણુ સાથે રહેતો નથી, એક પરમાણુ સગો થતો નથી. એક પરિચિત વ્યક્તિ અબજોપતિ છે, એના પિતાશ્રી એટલે અબજોપતિનો બાપ કહેવાય. શું કહેવાય? અબજોપતિ હોવું ને અબજોપતિનો બાપ હોવું, એ તો વધારે અહંકારનું કારણ થઈ જાય ને. એમાં ઓચિંતો રાય છૂટી ગયો. એક નવા પૈસાનો ડ્રાફ્ટ હારે ન લઈ ગયા, અબજોપતિ છોકરાને મૂકતા ગયા ને એના અબજો રૂપિયા મૂકતા ગયા. અને જેટલા ભાવો સેવા હતા એ ભાવો લઈને ગયા, એ સંસ્કાર વિપરીત સંસ્કાર લઈને દુઃખી થવાનું કારણ બન્યું. શું સાર કાઢ્યો? સાર શું કાઢ્યો? એવું અસારપણું છે આ સંસારમાં. અને સપના જેવું છે, જાગો તો એમ લાગે કે આ સપનામાં મહેલ જોઈએ નકામા, ને મિષ્ટાનને પકવાન જોઈએ નકામા, કેમ કે હતું જ નહીં કાંઈ, એમ આત્માને કાંઈ મળતું જ નથી, કાંઈ આત્મામાં આવતું નથી. એવા સપના જેવા સંસાર ને સાચો માનીને જીવ ક્લેશ કરે છે, સ્વપ્નને સાચું માનીને જીવ ક્લેશ કરે છે. સ્વપ્ન માને તો ક્લેશ કરવા જેવું કાંઈ છે જ નહીં. સ્વપ્નમાં ઘણા મળે, મમ્મીને ઘણા મળ્યા, મળ્યા એટલે જોયા, મળ્યા એટલે કાંઈ આત્મામાં થોડું કાંઈ કોઈ આવે છે, જોયા બધાને છે, આ બધા સ્વપ્નું છે. એ જ્ઞાન દશાનું લક્ષણ છે. સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. બાકી વાચા જ્ઞાન, વાચા મેં વાણી, મુંહ સે બોલના, મુંહ સે કોઈ બોલતા હૈ પર કુછ અનુભવ તો કુછ હૈ નહીં, કોઈ બોલને માત્ર હૈ, કહેને માત્ર હૈ. શું કહે છે કે જે પ્રકારે સંસારનું અનિત્યપણું અને અસારપણું ભાસે, ભાસે એટલે લાગે, લાગે એટલે ફીલ થાય, ફીલિંગ સ્ટેજની વાત છે, વિચારવાની વાત નથી, લાગવાની વાત છે. તે પ્રકારે આત્મવિચાર ઉત્પન્ન થાય. જો ભાષે તો આત્મવિચાર ઉત્પન્ન થાય, નહીતર આત્મકલ્યાણનો વિચાર યથાર્થ પ્રકારે ઉત્પન્ન નહીં થાય. આમ તો મોઢેથી બધા કહે છે કે આત્મકલ્યાણ કરવું છે, પણ દાનત કેટલી સાચી છે એ બીજી વાત છે. મોઢેથી તો નહીં, પણ આત્મકલ્યાણ કરવું છે ત્યારે તો સ્વાધ્યાય કરીએ છીએ, આ બધું સાંભળીએ છીએ, નહીં તો કામ તો અમારે ઘણું હોય, પણ બધું મૂકીને કલાક ક્યારે બેસીએ હાથ પગ વાળીને? હા, કે કંઈક કરવું હશે ત્યારે ને. પણ છતાંય શુદ્ધ અંતકરણથી એ વાત હોય તો જરૂર આત્મકલ્યાણ થાય. અંતકરણ મલિન હોય એને કઠોર શબ્દમાં ખોરી દાનત કહે છે. મલિન અંતકરણ, પેટ મેલું છે, અંદરથી છોડવું નથી, ઉપર ઉપરથી કહે છે. અથવા આત્મકલ્યાણ કરવું છે એવી ઈચ્છા રાગ માત્ર છે, એવો એક રાગ થયો ભડીક પૂરતો અંદરથી, આત્મામાંથી આત્માને એક આત્મકલ્યાણ કરવું છે એવો આત્મભાવ નથી થયો. આત્મામાંથી આત્મભાવ ઉત્પન્ન થાય એ આત્માનું સત્વ છે. રાગ છે એ આત્માનું સત્વ નથી. રાગ ઘણાને થાય છે, આપણને પણ અનેક વાર એવો થયો છે, પણ આપણે એમાં સફળ ન થયા, કેમ કે રાગથી એ બધું ઈચ્છ્યું છે, આત્મા એ ઈચ્છ્યું નથી. હવે પોતાની વાત કરે છે કૃપાળુજી, પોતાની અંગત વાત કરે છે. હવે આ ઉપાધિ કાર્યથી, એટલે આ વેપારના ઉપાધિના કાર્યથી, મુંબઈથી કાગળ લખે છે ને, છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા કરે છે. આરતી એટલે આર્ત ધ્યાનના પરિણામની ક્રિયા, એને આરતી કહે છે. જ્ઞાનની ક્રિયાને ગમનપ્તિ કહે છે, પરિણામની ક્રિયાને પરિણતિ કહે છે. 28મા વર્ષે આપણે ત્યાં 28મા વર્ષનો છોકરો તો તૈયાર થતો હોય છે ધંધામાં. આ છૂટવાની વાત કરે છે, હજી પ્રવેશ કરે છે ત્યારે આપણે ત્યાં બધા, અને પ્રવેશ કરવાનું થોડું કારણ એ હોય છે. આમ તો નહીતર તો 20 વર્ષે દાખલ થાય તો 5 વર્ષે એક્સપર્ટ થઈ જાય, પણ એના હાથમાં લગામ ન હોય એટલે ઓલા માથે બેઠા હોય ને, એ કે હું કહું એમ કરતો એટલે એને પોતાની આવડતનો તૈયાર થાય. એટલે જે 28મા વર્ષે શીખતો જ હોય એવું લાગે, આ 6મા વર્ષે નીકળી જવાની વાત કરે છે. તો મારે નિવૃત્ત થઈ જવું છે, આ ધંધો મૂકી દેવો છે મારે. અને એ તો એમને 4-5 વર્ષથી ચાલે છે. પાછું 24મા વર્ષે આત્મજ્ઞાન થયું છે, ત્યારથી વૈરાગ્ય વધી ગયો છે, અને વેપાર ધંધો કેમ હંકેલવો એનો વિચાર કરે છે, અને એવો પ્રયત્ન કરતા હોય છે. હવે તો કહે છે કે આર્ત ધ્યાન થાય છે એમને. હા, કેમ છૂટીએ આનાથી? છૂટવા માટેનું આર્ત ધ્યાન થાય છે, એ પ્રશસ્ત આર્ત ધ્યાન છે. કેવું? પ્રશસ્ત આર્ત ધ્યાન છે, શુભ આર્ત ધ્યાન છે. નહીતર આર્ત ધ્યાન છે એ માઠાકર્મનું કારણ છે. પણ જેને આત્મકલ્યાણ માટે ધંધાથી નિવૃત્ત થવું હોય, અને નિવૃત્ત ન થવાતું હોય, અને તે માટે પરિણામ બગડતા હોય, અને આર્ત ધ્યાન થતું હોય, તો તે પ્રશસ્ત આર્ત ધ્યાન છે. એવો એક પરિણામનો પ્રકાર એમને સહેજે છે. મારે ધંધા સારો છે, કમાઈએ છીએ, પણ 5-1 લાખની જવાબદારી છે, મૂડી હશે 50 લાખની, પણ એમાં 5-1 લાખ ગામના કોઈને જમા હોય ને ઘણી વાર ધંધાની અંદર. આ એક કોઈનું આપણે માથે દેવું ન રહેવું જોઈએ. પણ તો ધંધો અંકલ તો 5 લાખ કાઢ્યા પછી બીજા 20-25 વધે એવું છે, ઓલું એમ નેમ રાખો છો, ઓલું ગણવું જ નથી. અને આ કમાઈને એમાંથી 5 લાખ આપી દો ને પછી બધા જે રહીએ એટલા એટલા રહીએ, ઓછા ન થાય તો નિવૃત્તિ હું નહીં લે. એ માણસ કોઈ દિવસ નિવૃત્તિ ન લઈ શકે. એટલે એમ કે છે કે છૂટવા વિના જે કાંઈ પણ કાળ જાય છે ને એ મારું શિથિલપણું છે. આવા સંયોગો છે એટલે હું છૂટી શકતો નથી. ભાગીદારો ના પાડે છે માટે છૂટી શકતો નથી. ભાઈઓ અને બાપા મા બાપ ના પાડે છે માટે છૂટી શકતો નથી. એ વાત ખોટી છે. અથવા થોડીક પ્રતિકૂળતાઓ આવી છે માટે છૂટી શકતો નથી, એ વાત ખોટી છે. છોડવા માંગે કોઈ પણ હાલતમાં છોડે છે. એ વર્તમાન પરિસ્થિતિને ગૌણ કર્યા વિના કોઈ છોડી શકે નહીં. અને ગૌણ ન કરે તો એમાં પોતાનો દોષ છે. અહીંયા પોતે જ નાની પુરુષ છે એટલે શિથિલપણાનો દોષ જાહેર કર્યો છે. મોહનો દોષ નથી, મોહ નથી, નાનીનો મોહ નથી, પણ નબળાઈ છે એટલું શિથિલપણું છે. એટલે આ જીવનું એટલે મારું શિથિલપણું છે એમ લાગે છે, એમ અનુભવ કરું છું, મારી નબળાઈને જોઉં છું, અને એવો નિશ્ચય રહે છે. એ વાત નક્કી છે કે મારી નબળાઈ છે, એમાં બીજો કોઈનો વાંક કાઢવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પછી એમણે બહુ સરસ એક બે વાતો લખી છે હવે પછીના પેરેગ્રાફમાં, કે કોઈ કોઈ મોક્ષુ જીવો ખોટા મહાપુરુષોના પૌરાણિક કથાના આલંબન લે છે. એવું આલંબન લેવા ન જોઈએ અને પોતાના દોષને એ રીતે પોષવો ન જોઈએ. એ વિશે પ્રકાશ પડ્યો છે હવે પછીના પરિગ્રહમાં.